ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतमः प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 29 मार्च 2009, श्रीमद् राजचंद्र वचनामृत जी, क्रमवार पत्र स्वाध्याय, पत्रांक 514, मुंबई, श्रावण 14, बुधवार 1950। निसारपणु अत्यंतपणे जाणिया छता व्यवसायनो प्रसंग आत्मवीर्यने कई पण मंदतानो हेतु थाय छे, ते छता ते व्यवसाय करीए छीए, आत्माथी खंबा योग्य नहीं ते खमीए छीए, एज विनंती। पत्रनो संदर्भ बीजो नथी, કોઈના ઉપર લખ્યો છે। કૃપાળુ દેવને જે વ્યવસાય કરવો પડે છે, એ વ્યવસાય પ્રત્યેનો એમનો પોતાનો કયો કેટલો ઉદાસીન ભાવ છે કે નિસારપણું અત્યંતપણે જાણ્યા છતાં પૂરેપૂરું આ સંસાર અને તેનો વ્યવસાયનો પ્રસંગ એમાં કોઈ સાર નથી, સંસાર અસાર છે। એની કોઈ પણ પ્રવૃત્તિ, એની કોઈ પણ ક્રિયા, એમાં થતું કોઈ પણ ભાવધારાનું ગમન એ નિસાર છે, કંઈ સારભૂત નથી। અને એ પ્રસંગ આત્મવીર્યને મંદતાનો હેતુ થાય છે। એ પણ એટલું જ છે, ભલે કર્મનો ઉદય હોય પણ એનું પરિણામ તો એ બતાવે જ, અને પરિણામ એ કે આત્મવીર્યનો મંદતા જીવ એનું સામર્થ્ય, એની શક્તિ, એની સાધના એ નરમ પડી જાય। આવા પ્રચંડ જ્ઞાનીઓને પણ જો આ અનુભવ છે તો આપણે તો સમજી લેવું જોઈએ કે વ્યવસાય કરતા કરતા બધું ચાલે, અને બધું આપણું આધ્યાત્મિક ને પ્રવૃત્તિ ને બધું ચાલે, મારું બધું માપમાં હોય, કેટલી બધી ભ્રમણાઓ જીવને વિશે ગ્રહી રાખે છે। આપણે માનીએ છીએ કે આપણે તો સર્વજ્ઞ કરતા સવાયા છીએ, એ બધું ચાલે એમ। આત્મવીર્યની મંદતાનો હેતુ થાય આવા જ્ઞાનીને, ધ્યાનીને, તપસ્વીને, યોગીને, તો જગતના સામાન્ય જીવોએ વિચાર કરવો પડે કે પરમાર્થ માર્ગની યાત્રા સાથે સંસારનો વ્યવસાય પણ ઘટવું જોઈએ, ઘટાડવું જોઈએ। આત્માથી ખંબા યોગ્ય નહીં તે ખમીએ છીએ। આ વ્યવસાય આત્માથી ખમાતો નથી, એટલે કેટલું બધું એમને દુઃખદાયી થાય છે. એના આત્માની સાથે એના આત્માના વીર્યની અંદર આ મંદતાનો હેતુ થાય એ અમારાથી હવે સહન થતું નથી. વ્યવસાય અસહ્ય બની જાય, અસહ્ય બને એમાં પછી આનંદ કેટલો હોય, એમાં રુચિ કેટલી હોય, એમાં રસ કેટલો હોય. પત્રાંક 515. અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે, તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ સદવાંચનનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિશે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી, એ જ વિનંતી. આત્મ સ્વરૂપના પ્રણામ. કંબાતના મુમુક્ષ ઉપર છે. છૂટી શકાય, બોમ્બેથી નીકળીને બહાર નીકળી શકાય એવો વિચાર છે, તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. એ પ્રસંગ જે ખંભાતના મુમુક્ષુઓને પત્રમાં જે સંદર્ભ હોય તેની સાથે સંબંધિત છે. વ્યવસાય સાથે રાખીને ધર્મના પ્રસંગમાં કોઈની સાથે આવવું પણ એમને ગમતું નથી. એટલે કે છે, તથાપિ છૂટી શકાય એવો વિચાર તો છે, પણ તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. અને પછી ઉપદેશ આપે છે, સત્પુરુષનો સમાગમ ન હોય, જ્ઞાની પુરુષનો સમાગમ ન હોય તો જીવને વિકલ્પ શું? એક જ વાતને પકડીને બેસી જવું કે મને જ્ઞાની પુરુષ મળે ત્યારે ધર્મ થશે ને સત્પુરુષ મળે તો જ આમ થાય ને, એવું કઈ છે? તું છો કે નહીં પેલા નક્કી એ કરવાનું છે. જ્ઞાની પુરુષ છે કે નહીં પછી, જ્ઞાની પુરુષ હોય ને તું ન હો તો કશું જ કામ નથી. એક મુલ્લાજી બહુ જ વિદ્વાન કુરાનના, એટલે એક બીજા એક સજ્જન હતા એની પાસેથી રોજ એલા મંદિરે પઢવા જાય નમાજ પઢવા, અને આ બાર બેઠો બેઠો ચોપડા વાતુના ચાપડા મારે ઓટા ઉપર બેઠો બેઠો, અને પછી કે મુલા સાહેબ, કાજી સાહેબ, તમે તો બહુ જ વિદ્વાન છો, ક્યાંક થાય છે કોક વાર તમારા મોઢેથી જ મારે આ કુરાનની આયાતો સાંભળવી છે, એવો કંઈક કોક વાર કૃપા કરજો, આપણે બહુ ઈચ્છા છો તમારી પાસેથી જ, તમારા જેવા સંત વિદ્વત પુરુષ હોય એના મોઢેથી મારે આ ખુદાનો પૈગંબરનો સંદેશ સાંભળવો છે. મુલા કે ભલે, રોજ પૂછે પાછો આજે આવવું છે તો કે ના, આજ તમે જરા ક્યાં બેઠો છો પછી વાત. આમ ચાલ્યા જ કરે. એમાં મુલાએ જોયું કે એક દિવસ જતા જતા દેખાતો નથી, બે ત્રણ દિવસ પછી કોઈને પૂછ્યું કે આને શું છે, તો કે એ તો બીમાર પડ્યો છે. મુલાને કરુણા ઉપજી કે આ બીમાર પડ્યો છે, આની આટલી બધી ઈચ્છા છે પરમાત્માના ખુદાના વચન સાંભળવાની, એટલે એના ઘરે ગયો. એના ઘરે ગયો તો એના જે ઘરના કે બાકીના જે સાર સંભાળ લેનારા, હમણાં નહીં હો, હમણાં ડૉક્ટરને આરામ કરવાનું કીધું છે, તમે જાઓ કાલ આવજો. ઓલો રોજ ધક્કા થાય, આજ સૂઈ ગયા છે, આજ મજા નથી, આજ આમ છે તેમ છે, એમ કરતાં કરતાં ઓલો મરી ગયો. મુલા નીકળ્યા તો ઓલાનો જનાજો જાય છે, એટલે મુલા ભેગા ગયા, અને જ્યાં જનાજો અંદર નાખો ઉતાર્યો ભૂમિમાં, પછી મુલા કે ઉભા રહ્યો, હવે માટી વાળતા પહેલાં જરા મારી વાત સાંભળો. કાજી હતા, શું છે? હમણાં એને ખુલ્લો રાખો, મારે એની બહુ ઈચ્છા હતી કે કુરાનની આયાતો મારા મોઢેથી એને સાંભળવી હતી, તો કે ચાલો આજ તો હું હવે એને સંભળાવી દઉં. એટલે એ તો મીંડા આયાતો બોલવા. એટલે કે મુલા કંઈ ફરી ગયું છે તમારું, આ તો મરી ગયો છે, આ હવે એને જ સાંભળો ને તમે બોલો, તો કે તમે તો જીવો છો ને, એ મરી ગયો છે, એ તો કહેતો કે તો મરી ગયો, એને કોઈ દી ટાઈમ મેળો નહીં, પણ તમે એના સ્વજન સંબંધીઓ તમે તો જીવો છો ને, હવે તમે સાંભળો. જ્ઞાની પુરુષ ન હોય તો જ્ઞાન નથી, સત્પુરુષ ન હોય તો સત્સંગ નથી. જીવ છે ત્યાં બધું જ છે. એક જીવની અંદર તમામ સામર્થ્યો રહેલું છે, નિહિત છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ સદવાંચનાનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. આત્મબળને અપ્રમાદી બનાવવું, અપ્રમાદી એટલે જાગ્રત. આત્મબળ સંસારના કાર્યોની અંદર, વ્યવસાયની અંદર ખેંચાઈ ન જાય, તણાઈ ન જાય, એને અપ્રમાદી બનાવો, જાગૃત રાખો, પુરુષાર્થયુક્ત રાખો, સાવધાનીયુક્ત રાખો, સતર્કતાયુક્ત રાખો. હું આત્મા છું એ બળનો ખ્યાલ હંમેશા રહે. પ્રસંગનો ખ્યાલ જેટલો રહે છે એટલો હું પણાનો ખ્યાલ રહેતો નથી. એ અપ્રમાદી થાય તેમ સત્સંગ કરવો, જ્યાં જ્યાં સમય મળે ત્યાં સત્સંગ કરવો, સદવાંચન કરવું. સત્સંગનો યોગ નથી તો સદવાંચન કરવું. સદવાંચન શાસ્ત્રમાં જે શાસ્ત્રો શાસ્તા પુરુષોએ લખ્યા છે, જે સતને પ્રાપ્ત કરેલ લોકોએ લખ્યા છે, એની અંદર જે આત્મ સિદ્ધાંતો ગૂંથ્યા છે, આત્મધર્મની સાધના ગૂંથી છે, આવા સત્શાસ્ત્રો જે કેવળ શાંત રસનો હેતુ છે. જિનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ પુરુષોએ એ પ્રરૂપ્યા છે અને ઉપશમ થવાને અર્થે કહ્યા છે. શાસ્ત્રોનો એક જ હેતુ જીવ સંસારના તાપ ઉતાપથી જરા ટાઢો પડી એના ભાવો ઓસરી જઈ અને એ શાંતપણાને પામે. સમગ્ર અધ્યાત્મનો સાર એ પરમ શાંતપણું છે. જો શાંતપણું પ્રાપ્ત ન થયું તો ગમે તેટલી વિધિ ક્રિયા અનુષ્ઠાન કર્મકાંડ આ બધી જ વસ્તુ નિરર્થક થશે, કારણ કે જીવને શાંતિ થવી જોઈએ. પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ રિલિજિયન. હું ધર્મ કરું છું આવો કોઈ પણ જાતનો આપણને વહેમ ન હોવો જોઈએ. અને વહેમ નથી પણ સાચું છે તો એનું પરિણામ એ છે કે તું જે કર એના પરિણામની અંદર જીવને શાંતિનું વેદન થવું જોઈએ. સાતાનું નહીં, મજા પડી જાય ઘણી વાર, મજા ભલે પડે, મજા પડે કે ન પડે, શાંતિનું વેદન થવું જોઈએ. એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રિલિજન. પરમ શાંતિ પ્રાપ્ત થાય એટલે ધર્મના બધા આચારોની ત્યાં સમાપ્તિ છે, ધર્મ સંન્યાસ. સદવાંચનાનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. હવે આ વાંચન કરવું છે એમાં કોની હાજરી જરૂરી છે? કોઈની નહીં, પોતાની. એક તો આવું પુસ્તક હોવું જોઈએ અને પોતો હોવો જોઈએ, વાંચનાર હોવો જોઈએ ને, એ જીવતો હોવો જોઈએ, જાગતો હોવો જોઈએ, અપ્રમાદી હોવો જોઈએ. કેટલી સરસ વાત મૂકી છે. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. આ સુપાત્ર જીવનું લક્ષણ છે કે એ સત્પુરુષના વચનને પણ આધાર બનાવીને પોતાની આત્મકલ્યાણની સાધના અવિરતપણે અપ્રમાદી આત્માને રાખવા માટે આત્માનું બળ અપ્રમાદ. પ્રમાદ ન રહીએ, સમય માત્રનો પણ પ્રમાદ કરવાની શ્રી તીર્થંકરે ના કહી છે, આપણે પ્રતિક્રમણમાં લાવે છે. માટે પ્રમાદ રહિત થવું. એ કે છે તેને વિશે પ્રમાદ કર્તવ્ય નથી. સત્સંગ અને સદવાંચન એમાં પ્રમાદ કર્તવ્ય નથી. તારી પાસે બપોરે સમય હતો, સાંજે સમય હતો, રાત્રે સમય હતો, કલાકનો હતો, બપોરે કલાકનો હતો, શું કર્યું? તો સદવાંચન નો કર્યું. જ્ઞાની કે છે આ પ્રમાદ છે અને આ કર્તવ્ય નથી. તારી પાસે સત્સંગ અને સદવાંચન એમાં પ્રમાદ કર્તવ્ય નથી. અવશ્ય એમ કર્તવ્ય નથી, કર્તવ્ય છે એને માટે ભાર મૂકે એ તો સમજાય કે આમ જ કરવું જોઈએ, આ જ કર્તવ્ય છે, આ જ આજ્ઞા છે. અહીંયા જ્ઞાની આપણે બીજી રીતે ભાર મૂકે છે, નાસ્તી ભાવથી, કે આ તો નહીં જ. સત્સંગને વિશે પ્રમાદ નહીં, સદવાંચનને વિશે પ્રમાદ નહીં. ટીવી જોવા બેસી જઈએ, સિરિયલ જોવા બેસી જઈએ, વાતુના ચાપડા મારીએ, કોઈને ત્યાં થાપ ઓટલા ભાંગવા જઈએ, નહીં. ઘરની અંદર સદવાંચનના રૂપ એવા જ્ઞાની પુરુષોના પ્રતીકો હોવા જ જોઈએ. સમય મળે એકાદું પુસ્તક કાઢી એને બે લીટી પાંચ લીટી બે પાના પાંચ પાના વાંચવાના. એ વાંચવાથી આત્મા પોતાના સ્વરૂપ તરફ ખેંચાશે અને સંસારથી મુક્ત થશે. ઘણું ભૂલાઈ જશે, સંસારની આદિ વ્યાધિ દુઃખ પ્રસંગ મુશ્કેલી આપત્તિ પરની પીડા બીજાની
કઈક પ્રકારના લફડા છે અહીંયા તો. અનંત જીવો સાથે પનારો પડ્યો છે અને અનંત જીવોની ઉપાધિ લઈને આ જીવ બેઠો છે. તું એક વાર સત્પુરુષના શરણે જા, બધું ભૂલાઈ જશે. અને પછી કેવું પડે કે મને ખ્યાલ ન રહ્યો, હું અડધો પોણો કલાક હતો પણ હું તો વાંચતો હતો, મને કાંઈ યાદ આવ્યું. બસ બહુ સારું. લોકોને જે કેવું હોય તે કે, એની ચિંતા કરીશ માં. તું સદવાંચનનો સહારો ચૂકીશ માં. જ્ઞાની કે છે, પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી. આ બે વાર વજનપૂર્વક આપે છે કે આ કર્તવ્ય નથી, તારું શું કર્તવ્ય છે પછી વાત છે, પણ આ તો નહીં જ. એ જ વિનંતી આત્મસ્વરૂપના પ્રણામ. 516 મુંબઈ શ્રાવણવદ એકમ 1950. એક કેશવલાલ નથુભાઈ નામના કોઈ સદગ્રસ્ત છે લીમડીના, એમની સાથેના સંદર્ભનો આ પત્ર છે. આખી વાત વ્યવસાયની ચાલે છે એટલે 14, 15 અને 16 એની વિચારણા આપણે સાથે કરીશું. કૃપાળુ દેવ આ વ્યવસાય માટે શું કહે છે. પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરીચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, તેવો આ વ્યવસાય સમાધિ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. ઉદાહરણ તો સમજાય ને, એટલે પછી ઉદાહરણ સમજાય તો એનું જે સંદર્ભ છે એ સમજાશે. કે જ્ઞાનીને આવા સમાધિએ શીતળ એવા જ્ઞાની સ્થિર છે જે ચિત્તમાં, એને પણ આ વ્યવસાય છે એ શીતળ પાણીની નીચે રાખેલ અગ્નિ જેવો છે, અને ઉષ્ણતાનો હેતુ થાય એની સમાધિમાં પણ ઉષ્ણતા આવ્યા વિના રહે નહીં, એની શીતળતાનો ભંગ થયા વિના રહે નહીં. એક વાત જો પકડાઈ જાય તો નિરર્થક વ્યવસાયો કેટલા બંધ થઈ જાય, ઈચ્છાપૂર્વકના કેટલા બંધ થઈ જાય. ઉદયની વાત છોડી દો અત્યારે, હાથે ચડીને અંબાડીએ હળગાવવાનું કેટલું બંધ થઈ જાય. મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ વિના નહીં ચાલે, આ નહીં ચાલે, મને તો ઓપોર્ચ્યુનિટી છે ને, આ તક છે ને, આવો અત્યારે મોકો મળ્યો છે ને, કેટલું ગાંડ પણ છે. કોઈ વાર વિચાર કર્યો કે આ મગજની અંદર વેમ કેટલા છે, મારે છૂટકો જ નહીં બધું કર્યા વિના. સત્સંગ એ ચાલશે એ નહીં કરું તો, સદવાંચન ચાલશે એનું કોણ પૂછે છે આપણને, મારે કે પરીક્ષા દેવી છે, નહીં કરે. જ્ઞાની કે છે, ભાઈ પાણી સ્વભાવે શીતળ છે એમ પ્રત્યેક આત્મા સ્વભાવે શીતળ છે. આત્માનો સ્વભાવ જ શાંતિ છે, આત્માનો સ્વભાવ જ સમાધિ છે. જો આત્માનો સ્વભાવ સમાધિ ન હોય તો કોઈ જીવ ચીર સમાધિને પામે નહીં, ડગી જાય. સમાધિને પામ્યો હોય પણ અત્યારે પાછો કકડાટમાં હોય કે નહીં કહેવાય નહીં, જો એનો સ્વભાવ સમાધિ ન હોય તો. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, સુશબ્દ પ્રયોગ છે, સુસમાધિનો મહિમા ગાયો છે. સાદી છે એની શરૂઆત નથી થઈ, પણ થયા પછી અનંત, એનો અંત ન આવી શકે. સમાધિનો ક્યારેય અંત ન આવી શકે, કારણ કે સમાધિ એ આત્માનો સ્વભાવ છે. કૃપાળુદેવે લખ્યું કે એકવાર અસમાધિ મરણને ટાળવામાં આવે તો અનંત અસમાધિ મરણ એનાથી ટળી જાય. સમાધિનો સ્વભાવ શાશ્વત છે, સનાતન છે. સમાધિ એ આત્માનો સ્વભાવ છે, એની સહજ સ્થિતિ છે, સહજ પરિણામ છે. એટલે કે છે કે આવું આત્માનું સહજ પરિણામ છે. પાણીની અંદર શીતળતા એ એનો ગુણ છે, એનો ધર્મ છે, એનો સ્વભાવ છે. પાણીનો સ્વભાવ શીતળતા એનો સ્વભાવ. પણ એ પાણીને કોઈ વાસણમાં નાખીને નીચે અગ્નિ રાખવામાં આવે, અગ્નિ પ્રગટાવવામાં આવે, ઉના પાણીનો બંબો બોઈલર આપ ધકધકાવી નાખે બરાબર, હાલો ઉકળતું ને ફણફડતું પાણી, પાણી ઉકળતું ને ફણફડતું ભલે રહ્યું, આ જીવને તું ઉકળતો ને ફણફડતો કરમાં. એ કહે છે પાણી ઉષ્ણપણું ભજ્યા વિના રહેતું એનો સ્વભાવ નથી. સ્વભાવ શીતળતાનો છે, છતાં ઉષ્ણપણું ભજ્યા વિના રહેતું નથી. શું કામ? પાણીને યોગ છે. શેનો? અગ્નિનો. એમ આ વ્યવસાય સમાધિ શીતળ એવા પુરુષ પ્રત્યે પણ ઉષ્ણપણાનો હેતુ થાય છે. આવા સમાધિ શીતળ એવા જ્ઞાની પુરુષ સત્પુરુષ એને પણ વ્યવસાય ઉષ્ણપણાનો હેતુ થાય. પાણીનો સ્વભાવ નથી છતાં ઉષ્ણપણું એ ભજે છે, એમ આ આત્મા એનો સ્વભાવ ઉપાધિરૂપ નથી, એનો સ્વભાવ ઉપાધિરૂપ નથી છતાં ઉપાધિને ભજે છે, છતાં ઉપાધિને ભજે છે. એનું કારણ, એને સંસારના વ્યવસાયનો યોગ છે. માટે જો અગ્નિને દૂર કરવામાં આવે તો કોઈ તાકાત છે પાણીને ઉષ્ણપણું કરવાની? અગ્નિથી દૂર કરવામાં આવે તો પાણી ઉષ્ણ કદાપિ થાય નહીં, કેમ કે એના સ્વભાવમાં શીતળતા છે. એમ જીવ જો વ્યવસાય રૂપી અગ્નિને ખસેડી દે તો એને સમાધિ પ્રગટ્યા વિના રહે નહીં, એ ઉષ્ણપણું દૂર થયા વિના રહે નહીં. એ સમાધિ એ શીતળ એવા પુરુષને પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે, એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. કૃપાળુદેવ કહે છે અમને સ્પષ્ટ લાગે છે, આપણે કહ્યું સાહેબ તમને લાગે પણ અમને લાગે. અને જેને પૂછીએ સંસારમાં એને પૂછીએ કે કેમ છો, જરાક મોક હૈયાથી વાત કરો, જરા મન ખોલીને વાત કરો, તો શું આવે? બધું ઉપાધિ આવે કે સમાધિ આવે? અરે તમે છો એટલે કહેવાય, એમ કરીને જે શરૂ કરે પેલા બહારના નહીં કરે, એ બધી પૂરી થઈ જાય પંચાયત પછી ઘરના નહીં માંડે. અરે તમે વાત મૂકી દે ભાઈ, કોઈના વખાણ કરવા જેવા તારા ખરા કે નહીં, તારા વખાણ કરવા કે ન કરવા, કોઈના કરવા જેવા નથી. પાડોશીને લઈ નાખે, વેવાઈને લઈ નાખે, સંબંધીને લઈ નાખે, સ્વજનોને લઈ નાખે, બધામાં સુર ઉપાધિનો નીકળે કે મને તો ચારે બાજુથી ઉપાધિ છે. આ બધા કોને ખબર, પૂર્વ જન્મના વેરી પાયકા છે. ભોમાંથી ભાલા વરસે ને આગમાંથી આભમાંથી અંગારા વરસે એવી મારી તો સ્થિતિ છે. આ હા વાહ, દયા આવી જાય કે કેવો બિચારો દુઃખી છે. ઉપાધિ ઉપાધિ ઉપાધિ, જુઓ ને હું આટલું બધું કરું છું છતાં મારે તો ઉપાધિ જ છે. જ્ઞાની કહે છે તારો સ્વભાવમાં શીતળતા છે, તું પાણી જેવો છો. પાણી ગરમ છે તો તું એનું કારણ શોધ કે એનું ઉષ્ણપણું પાણી ભજે છે, પાણી ઉષ્ણપણું ભજે છે. એમ આ જીવ ઉપાધિને ભજે છે તો પાણીના ઉષ્ણપણાનું કારણ શું છે? તો કે અગ્નિનો યોગ છે. તારા ઉષ્ણપણાનું કારણ શું છે? તો કે સંસારના વ્યવસાયનો યોગ છે. તું વ્યવસાયનો યોગ રાખી અને પછી સમાધિની વાત કરે એ વસ્તુ સંભવિત નથી. આ સાદું દ્રષ્ટાંત, સાદું દ્રષ્ટાંત. પાણીની શીતળતાનો આપણને કેટલો બધો અનુભવ છે. કાળઝાળ ગરમી હોય તોય પાણી તો પાછું શીતળ થતા વાર ન, ઓલો પથ્થર શીતળ ન થાય જલ્દી. પહાડ તપી ગયા હોય તો પહાડ તપેલા કેટલા કલાક સુધી એ ગરમીને સંગ્રહી રાખે અને ઠંડા ન થાય. પણ પાણી તો જેવું સૂર્ય આથમી ગયો અને એના ઉપરના કિરણો પડતા બંધ થઈ ગયા કે તરત જ ઠંડો. કેટલો એનો સ્વભાવમાં રહે છે પાણી. એટલે જ્ઞાનીએ આ ઉદાહરણ પાણીનું આપ્યું. એમ આ જીવનો સ્વભાવ છે. અને એ કહે છે અમારો અનુભવ છે કે એને વ્યવસાયનો યોગ થાય તો આ જીવની શીતળતા પણ ઉષ્ણપણું ભજ્યા વિના રહે નહીં. આ સંયોગનું પરિણામ છે. હવે ઉદાહરણ આપે છે. આ એક ઉદાહરણ આપ્યું પાણીનું, બીજું ઉદાહરણ આપે છે તીર્થંકરનું. વર્ધમાન સ્વામીએ ગ્રહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું, તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ, છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે, કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં. તીર્થંકર દેવાદિદેવ શાસન નાયક જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામી, જેના શાસનમાં આપણે આત્મકલ્યાણની આરાધના કરીએ છીએ, આવા વર્ધમાન સ્વામીની કૃપાળુદેવ એક ઓળખાણ આપે છે કે ગ્રહવાસમાં પણ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્ય રૂપ નથી, એમ જાણ્યું હતું કે આ સંસારનો સંગ, આ વ્યવસાય, આ જે કંઈ છે તે અસાર છે, કર્તવ્ય રૂપ નથી. અને એમ જાણ્યું હતું, અને જાણીને પછી મને તો આ કંઈ નડશે નહીં, જ્ઞાન છે મારી પાસે, અને મારે કાંઈ બીજું કરવાનું જરૂર નથી, કેમ કે નોકર ચાકર સેવક સ્વામી વધુ છે. તો પછી એને થયું કે હવે સંસારમાં રહીને ઘરે બેઠા મોક્ષ થઈ જવાનો આપણો, તો આપણને ક્યાં કાંઈ નડે છે. એ કહે છે, તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી, તે ગ્રહવાસ એટલે જે વ્યવસાયનું સ્વરૂપ છે, ગ્રહવાસ છે એનો કેનો પ્રકારેણ વ્યવસાયનું સ્વરૂપ છે, તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. ત્રણ જ્ઞાનનો ધણી, જન્મતાવેત ક્ષાયિક સંકેતનો ધણી, એને ગ્રહવાસની અંદર શું બંધન હોય? આપણે પાછા સિદ્ધાંત લગાવીએ ને કે આ જડ છે, આ ચેતન નામ કીધું, અહીંયા ક્યાંય કોઈ સિદ્ધાંત એમ લગાવાય જ નહીં. વસ્તુને જ્યાં સુધી એના યથાર્થ સ્વરૂપમાં સમજીએ નહીં ત્યાં સુધી કોરા સિદ્ધાંતો રખડાવી મારશે, જીવને ભ્રાંતિમાં ચડાવી દેશે. આવા વર્ધમાન સ્વામીએ એક છે, તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. મુનિચર્યા લઈ લીધી કે નહીં, આમાં તો રહેવું જ નથી, આમાં રહેવાય નહીં, આ વ્યવસાયનો યોગ અગ્નિ સમાન છે, અને એ આત્માની શીતળતા, આત્માની સમાધિ એને બાધક છે, આત્મવીર્યને મંદતાનું કારણ છે, કારણ છે. તો કે છે, મુનિચર્યા ગ્રહણ કરી, સર્વસંગ પરિત્યાગ. સંગ માત્ર આશ્રવનો હેતુ છે, એ સ્થૂળતાએ ન દેખાય પણ સૂક્ષ્મતાએ એ આત્માની શીતળતાને અસર કરે છે, એ આત્મવીર્યની મંદતાનો હેતુ થાય છે, એ ઉપયોગને પ્રમાદી બનાવી દે એવી શક્તિ છે, એવા સંજોગો છે આની અંદર, સંભાવ્ય છે. એટલે તીર્થંકરે એ મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આટલું જ પૂરું થઈ ગયું હોત તો વાંધો નહોતો, તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ, છતાં તે બળ કરતા પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે, કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં. એને તો મુનિપણામાં પણ આત્મબળે પોતે સમર્થ છે, આ કોઈ નબળા પુરુષની વાત નથી, આ કોઈ મંદ પુરુષાર્થીની વાત નથી, આ તીર્થંકર દેવનું ચરિત્ર, જે આપણો શાસન નાયક, આપણું રોલ મોડેલ જેને કહીએ, આ કેવું છે, કેટલી સૂક્ષ્મતા એના જીવનની અંદરથી આપણને પ્રેરણા મળે છે. એ કહે છે કે એમણે બધું આત્મબળે સમર્થ હોવા છતાં તે બળ કરતા પણ, એટલે ત્રણ જ્ઞાન અને ક્ષાયિક સંકેતનું જે બળ છે તે કરતા પણ અત્યંત વધતા બળની જરૂર છે, આવું એમને લાગ્યું કે વધતા બળની જરૂર છે. આ સંસારથી તદ્દન વિરક્ત થવું હશે તો અનંત જન્મો સુધી જે સંસારને સેવ્યો છે, જે સંસારના પરિણામમાં રહ્યા છીએ, જેના સંગમાં રહ્યા છીએ, એની અસરથી સદા સર્વથા મુક્ત થવું હોય, અનંત દેહ ધારણ કર્યા છે, તમામ યોનિમાં ગયા છીએ, તમામ ગતિની અંદર પરિભ્રમણ થયું છે, લોકના પ્રદેશે પ્રદેશે અનંત જન્મ મરણ કરી ચુક્યા છીએ, આટલો આનો સંગ છે, વધતા બળની જરૂર છે. માત્ર હું આત્મા છું એનાથી નહીં ચાલે, માત્ર મને સમ્યક દર્શન એટલે નામનું દર્શન. કૃપાળદેવ લખે છે, સંકેત ઘણાને નામનું હોય તો ગાજતા હોય છે, કાંઈ ઠેકાણું નથી, વૈરાગ્યની કોઈ ધારા નથી, તપની કોઈ ધારા નથી. એ કે છે વધતા, અત્યંત વધતા બળની, અત્યંત એટલે જે છે એના કરતા કેટલું, તો છે કેટલું, છે કેટલું. અને એ કે છે આત્મબળે તો સમર્થ, શબ્દ મૂક્યો છે, સમર્થ છે એનો આત્મબળ, તો વીર વર્ધમાનનો તો સમર્થ છે, પણ એ પ્રાપ્ત કરતા અત્યંત બળની જરૂર છે. અને એને માટે એણે મુનિચર્યા ગ્રહણ કરીને બે માર્ગે સાધના કરી. એક લીધું મૌનપણું, મૌનપણું, અને બીજું અનિંદ્રાપણું. મૌનપણું, ઇન્દ્રિયોનું મૌન, મનનું મૌન, વચનનું મૌન, આ જે શરીર છે એના ત્રણ અંગ છે, મન, વચન અને કાયા. એ ત્રણથી એને આ સંસાર સાથેનો સેતુ બંધાયેલો છે. ઇન્દ્રિયોના, પાંચ ઇન્દ્રિયોના 23 વિષયથી આ જીવ સંસાર સાથે તંતોતંત જોડાયેલો છે. એ ઇન્દ્રિયોની પાછળ એનું મન તમામ પ્રકારના સંકલ્પ વિકલ્પને દ્વંદ્વાત્મક ભાવો, પ્રીતિ અપ્રીતિ, રતિ અરતિ, ઈચ્છા અનિચ્છા, ગમો અણગમો, એ બધા સાથે ભેગો ને ભેગો જ છે. ઇન્દ્રિય વિષયને પકડે છે, મન એની અંદરના કશાયને પકડે છે, અને આ શરીર એની પ્રવૃત્તિમાં બળ પૂરું પાડે છે. કાયાનું બળ, બળ પૂરું પાડે છે. એ કહે છે મૌનપણું. જ્યારે મૌનની વાત આવે છે, અધ્યાત્મ દર્શનની અંદર શબ્દ પ્રયોગ આવે છે, વિપસ્સના સાધના જેમણે કરી છે ને ખબર હોય, આર્ય મૌન, આર્ય મૌન. આપણા 12 વ્રતની અંદર પણ આ મૌનપણું બતાવે છે કે મેં કોઈ પણ પરિમાણના વ્રતના પછખાણ લીધા છે તો હવે સંકેતથી પણ એ કોઈ ચેષ્ટા થવી જોઈએ નહીં. કાયોસર કરીએ તો પણ કોઈ ચેષ્ટા કાયાની થવી ના જોઈએ. અનૈચ્છિક થાય વાત જુદી છે, ઐચ્છિક તો નહીં. એમ કોઈ પણ પરિમાણ લીધા, એના પ્રત્યાખ્યાન લીધા, દિશાના લીધા, આ લીધા, તે લીધા, તો એની અંદર કોઈ અપવાદ ઊભો કરવો નહીં, એને અતિચાર કીધા છે. કે કોઈને સંકેતથી સમજાવ્યું, ઈશારાથી સમજાવ્યું, ચાળા કર્યા, કાંકરી ફેંકી, ખોખારો ખાધો, કોઈનું ધ્યાન આકૃષ્ટ કર્યું અને એમાં સંદેશો મોકલી દીધો, આ બધા અતિચાર છે વ્રતના. મૌન એટલે મૌન, એનો વ્યાપાર બંધ, એનો વ્યવસાય બંધ. મૌનનો અર્થ આ, મારે મૌન છે ને, પાટી પેન લઈને બેઠો છે અને નોટ પેન રાખી હોય તો, નોટબુક રાખી હોય તો, ઓલો છોકરો 12મા ધોરણની અંદર જેટલી 12 મહિનામાં નોટો ન લખે એટલી આ એક દીમે લખે, કા મૌન છે. બોલો નવરો બેઠો. અરે વાણીનો વ્યાપાર નથી, શબ્દનો પણ નથી, કલ્પના પણ નથી, જલ્પના પણ નથી, એનો વિચાર શબ્દ દેહ ધારણ કરી શકતો નથી. જલ્પના, વિચાર શબ્દના આકારમાં રૂપાંતરિત થતો નથી, આવું મૌન ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી ભજ્યું. અને અનિંદ્રા, જાગૃતિ, સતત જાગૃતિ, ઉપયોગની જાગૃતિ. દેહની નિંદ્રા અને સ્વરૂપની નિંદ્રા, પ્રમત્ત અને અપ્રમત્ત. અહીંયા અપ્રમત્ત ભાવે ભગવાન વીર વિચરે છે. બનતી ઘટના, એક પણ ઘટના એમના લક્ષ્ય બહાર જતી નથી. ધ્યાનના પ્રયોગ કરાવે ત્યારે કે કે તમે શ્વાસોશ્વાસ લ્યો, શ્વાસોશ્વાસ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરો, એટલે જગતથી તો છૂટી જાય. પછી એમ કે એક પણ શ્વાસ તમારા ધ્યાન બહાર જવો ન જોઈએ, લેવાતો કે છોડવામાં આવતો. એ સાંભળીએ પણ ત્યાં સુધીમાં કેટલાય વયા ગયા હોય. કઠિન સાધના છે, ઉપયોગની સાધના છે, આ અપ્રમત્ત ભાવની સાધના છે, આ પુરુષાર્થ અભ્યાસથી થાય. ગીતાની અંદર જે કહ્યું કે વાયુથી પણ ચંચળ એવું મન છે, હે પ્રભુ મારે મનને વશમાં કેમ રાખવું. કૃષ્ણે કહ્યું અભ્યાસેન વૈરાગ્યેન, એક તો તારા જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ અને બીજો અભ્યાસ હોવો જોઈએ, તો એ મનને, મનની ચંચળતાને, એ ચંચળ મનના ચલિત વ્યવસાયને, ચલ પરિણામને તું કાબુમાં રાખી શકીશ. 913 ભાણુવીજી મહારાજે સમજાવ્યો હતો એ આત્મા ત્યાં સુધી એ સાતા અસાતન્ય વેદના વેદ્યા વિના રહેવાનો નથી, અને એક વારી વેદના સાથે એકાકાર થાય તો એની સમાધિ ભંગ ત્યાં થયો જ. સાધનાની નાની નાની વાતોને આપણે બાજુ ઉપર મૂકી અને જ્યારે જીવ કલ્પનામાં ચડી જાય ને, કેવળ શુષ્ક જ્ઞાનમાં, ત્યારે મૂળ સાધનાના પથથી ફંટાઈ જાય છે. ડેવિએશન, ડાયવર્ઝન જેને કહીએ ને, ઇટ ઇઝ ડિઝાસ્ટ્રસ, એ બહુ જોખમી છે. ઊંચી ઊંચી વાતોનું જ્ઞાન થોડું ઓછું હોય, ભેદ પ્રભેદનું જ્ઞાન ઓછું હોય, નહીં નિક્ષેપનું જ્ઞાન ઓછું હોય તો ચાલશે, પણ સાધનાની એકાગ્રતા, જાગૃતિ, અપ્રમાદ આવશ્યક છે. એમાં બાંધછોડ ન કરવી. અનિંદ્રાપણું 12.5 વર્ષ સુધી ભજ્યું, કે જેથી શા માટે પ્રભુ મૌન રહ્યા, શા માટે પ્રભુએ આ અપ્રમત ભાવની સાધના કરી, જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. વ્યવસાય છે એ પહેલા પરિણામથી થાય છે અને પછી વ્યવસાય ઉપાધિ રૂપમાં આવે છે. હવે એ કોઈ પરિણામ જ ન થાય સંસાર પ્રત્યેનું, એવો અગ્નિ પ્રગટે જ નહીં. અને વ્યવસાયનો અગ્નિ ન પ્રગટે તો આત્માની શીતળતાને, ઉષ્ણતાનો હેતુ કોઈ પછી રહે નહીં, એના સમાધિ ભંગનો બીજો કોઈ હેતુ થાય નહીં. જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા. જો ભગવાન મહાવીરનું ચરિત્ર આવે છે મહાવીર જયંતિ 7મી તારીખે. કૃપાળુદેવ જે મહાવીરનું ચરિત્ર સમજાવે છે, સ્વરૂપ દર્શન જે કરાવે છે, જરાક ખૂબ લક્ષ દઈને જોઈએ કે એ સિદ્ધાર્થના પુત્ર ત્રિશલા નંદન વર્ધમાન, એની અવસ્થા કેવી હતી એ પહેલા સમજીએ. મહાવીર પછી સર્વજ્ઞ, પૂર્ણ વિતરા, કેવળ જ્ઞાની, જૈન, જૈન શાસન નાયક, તીર્થંકર, તીર્થપતિ, શાસનપતિ, એ બધું પછી રાખ. પેલા રાય સિદ્ધાર્થનો પુત્ર મહાવીર, ત્રિશલાનો પુત્ર મહાવીર, યશોદાનો પતિ મહાવીર. વ્યવસાયમાં નહીં, પોતાના પેલા સંસારમાં છે, હજુ ગ્રહવાસમાં છે, એ ગ્રહવાસમાં રહેલો મહાવીર. જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં એનું ઓળખાણ અભોગી જેવા હતા. પેલું લક્ષણ કેવું હતું? અને ગ્રહવાસમાં ભોગોની ભરમાર છે, સાધનોની શું ખામી છે, સામગ્રીની શું ઉણપ છે, સેવકોની શું કમી છે. અભોગી છે એટલા માટે કે કોઈ ઘરે રસોઈ કરનાર નહોતું, કોઈ વસ્તુ જોતી તેને લાવી દી એમ નહોતું, લાવનાર હતો અને ઘરમાં પૈસા નહોતા. જો આપણે તો આપણું ક્યારેક કસોટી પર લેવું કે આપણું અભોગીપણું કઈ જગ્યાએ છે, કે બધી જ સામગ્રી વિદ્યમાન છતાં આપણને નથી જોઈતી મનથી, મારે આ ન જોઈએ. બહુ મુશ્કેલ છો એવો પ્રસંગ શોધવો, મળતું હોય તો લાવ. સે જે બાબા બાવો બેઠો જપે, જે આવે એ ખપે. આવી દશા આપણી છે, કોઈએ સલાહ નથી કરી ત્યાં સુધી આપણને બધું ચાલે, કોઈએ સલાહ નથી કરી ત્યાં સુધી વિરક્ત છીએ, પણ જરાક સલાહ કરી અને એમાં જરાક ઓલો આગ્રહ કરે તો ગયા ને કામથી. મહાવીર અભોગી હતા. એવા અભોગી હતા મહાવીર કે માત પિતાના કાળ ધર્મ પછી મોટા ભાઈએ કહ્યું નંદીવર્ધને કે 2 વર્ષ રોકાઈ જાઓ ને, જરા અમે શાંત સ્વસ્થ થઈએ, અમને પણ બહુ આઘાત લાગ્યો છે માતા પિતાના વિરહનો, એમ હાલો રોકાઈ ગયા. એ રોકાઈ ગયા એમાં અકડામણ કોને થઈ, મૂંઝાણું કોણ? નંદીવર્ધનના પત્ની અને આખા મહેલની અંદર રહેલા બધા જ અનુચરો બધાએ ભેગા મળીને હામયું કાઢીને આવેદનપત્ર દેવા ગયા નંદીવર્ધનને, જેમ આપણે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યા કે હવે તમે આને અનુમતિ આપો, આ ઘરમાં રહે છે તો પણ જાણે નથી, એ રીતે રહે છે. હી હેઝ નો ચોઈસ, હી હેઝ નો પ્રેફરન્સ. તમારે ખાવું છે તો પડ્યું છે તો ખાશે, શું ખાશો આજે મને પૂછ્યું નહીં. અરે શાક શેનું કરવું છે એમાંય તને પૂછવું જોઈએ, માર્કેટમાં આવે એનું કરે. આજે આ નથી કર્યું, અરે આ સિઝન નથી, કે સમજો છો કે નહીં, આ સિઝનમાં ન આવે. તમારો ગુવાર ખાવો છે તો અત્યારે ક્યાં લેવા જવો, પણ એ અક્કલ તો હોય નહીં, પણ જીભના ભડભડિયા તો ચાલવું જોઈએ. મહાવીર અભોગી જેવા હતા, એને વિકલ્પ નથી કઈ ભોગમાં, વસ્ત્ર કેવા, આભૂષણ કેવા, આ બધું શું જોઈએ, એનો એક પણ પ્રકારના ભોગમાં જેને વિકલ્પ નથી. 5 ઇન્દ્રિયોના ભોગના તમામ સામગ્રી વિદ્યમાન હોવા છતાં મહાવીરને એની ભોગ પ્રત્યે, સાહેબ આ લેશો કે આ લેશો, શું લેશો, ચા લેશો કે કોફી લેશો, ઠંડુ લેશો કે ગરમ લેશો, એક વિકલ્પ નથી. હિઝ ચોઇસલેસ. અભોગી, અભોગીનો અર્થ સમજવો જોઈએ, ભોગની ઈચ્છા જેની નિવૃત્ત થઈ છે, ભોગની ઈચ્છા જેને નિવૃત્ત થઈ છે. અહીંયા તો ભોગની શક્તિ જેને નિર્મૂત થઈ છે એ અભોગી થાય. કા આપણી રુચિ જો આપણી નિવૃત્ત થઈ હોય કે હવે અવખે પડી ગયું છે એટલે આપણે કહે કે હવે એ નથી જોતું, વૃત્તિમાં છે. અહીંયા તો વાંધો એ પડે છે. મહાવીર અભોગી હતા ક્યાં, તો કે ગ્રહવાસમાં. કોણ મહાવીર? તો કે એ તો નંદીવર્ધનનો ભાઈ, રાય સિદ્ધાર્થનો પુત્ર, રાજકુમાર મહાવીર, યુવરાજ મહાવીર, એ અભોગી છે. કોઈ જેની તેની વાત નથી, ઝોપડપટ્ટી વાળા નથી, આ સ્લમડોગ મિલિયનેર નથી, મહાવીર અભોગી હતા. અવ્યવસાયી જેવા હતા, અવ્યવસાયી. સંસાર સંબંધમાં કોઈ આદાન પ્રદાન ભાવોનું એનું હતું નહીં. સંસારી સંબંધની અંદર કોઈ પણ પ્રકારનું ભાવાત્મક આદાન પ્રદાન એમનું હતું નહીં. અવ્યવસાયી, નિષ્પૃહ હતા. ગમે ત્યારે કોઈ જેને પૂછે કે આપને શું જોઈએ છે, અરે સત્પુરુષની વ્યાખ્યામાં પણ પરમ કૃપાળુ દેવ કહે છે કે અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. નિષ્પૃહીપણો. સુભાગને કહે છે વાત તમે 1000 લખો તો વાંધો નથી મને, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યાં સુધી નિષ્પૃહ નહીં થાવ ત્યાં સુધી વિટમણા ચાલુ છે. તો વિટમણાને સ્પૃહા સાથે સંબંધ છે. જગતના એક પણ પદાર્થ પ્રત્યે આ જીવને સ્પૃહા છે, એક તણખલા પ્રત્યે પણ, ત્યાં સુધી વિટમણા ચાલુ છે. નિષ્પૃહતા, પર ચીજ પ્રત્યે લેશ માત્ર પણ એને મોહ બુદ્ધિ ન થાય, તે સુખ બુદ્ધિ ન થાય, તે ગાંધીએ લખ્યું. ઝવેરી બજારની પેઢી ઉપર શ્રીમદને જોયા, વેપારી વેશમાં જોયા, ગ્રહસ્થિરપણામાં જોયા, અને લાખોના વેપાર કરતા જોયા, તો પણ એને લખ્યું કે જગતની એક પણ ચીજ પ્રત્યે એને ક્યારેય મોહ બુદ્ધિ થઈ હોય એવું મેં એનામાં ક્યારેય જોયું. અરે વૈરાગ્ય તો એનો નીતરી રહ્યો હતો એના જીવનની અંદર, ક્યાં તમે જોયો? વસોના જંગલમાં જોયો? ઈડરને ગુફામાં જોયો? ક્યાં જોયો આવો વૈરાગ શ્રીમદનો? તમે ક્યાં જોવા ગયા હતા? ગાંધીને કોઈ પૂછે તો ખરા ને કે તમે મળ્યા ત્યારે મુંબઈમાં મળ્યા હતા, તમે ક્યાં શ્રીમદને જોવા માટે કાબીઠા ગયા હતા? તમે ક્યાં ઉત્તર સંધાનની અંદર શ્રીમદને જોયા છે? ગાંધીએ તો જોયા છે ભુલેશ્વરમાં ઝવેરી બજારની પેઢી ઉપર જોયા છે, રેવાશંકર જગજીવનની કંપનીની પેઢીની ગાદી ઉપર બેઠેલા શ્રીમદને જોયા છે. અને લખે છે કે એની જાત વેપારીની નહીં વિતરાગીની હતી. સમજવું પડે, નિષ્પૃહ હતા. એટલે જ પેલા આરબનો સોદો કેન્સલ થાય તો પૈસા પાછા આપી દે, અને કરારનામું ન્યાયની વિપરીત જતું હોય તો ફાડી નાખે, મારે તારા પૈસા નહીં જોઈએ. અહીંયા તો એક પૈસો છોડી એને ઓલાનું ચામડી છોલાઈ જાય તો ભલે જે થવું એ થાય, પાછું પોતે ભૂખે મરે છે એમ નહીં, પોતે તો લખલૂટ આરામીમાં છે, છતાં એમ કે મારો અધિકાર છે ને. જીવનમાં અધિકારની દૃષ્ટિ છે એ મહાભયાનક છે. ન્યાયની દ્રષ્ટિ શું છે તારામાં? નીતિની દ્રષ્ટિ શું છે? નીતિ વધારે મહત્વની છે. ધર્મ નીતિ ઉપર આધારિત છે, અધિકાર ઉપર નહીં. અધિકાર તો છે તારો બધાને લૂંટી લેવાનો, ન્યાય શું કહે છે, નીતિ શું કહે છે? આ આખું ધર્મશાસ્ત્ર એનું આ મૂળ છે. ન્યાય વ્યવહારમાં આવે અને પછી પરમાર્થમાં પણ આવે. અને ન્યાય એ ઔચિત્ય વિના જાગે નહીં. ઉચિત છે, બરોબર છે, વાત સાચી છે, સાચી હોવા છતાં એનું વ્યવહારિક પાસું શું છે? વ્યવહારિક પાસુંમાં કોઈ જીવની હિંસા છે, કોઈ જીવનું અહિત છે, કોઈ જીવની પીડા છે, કોઈ જીવની કદર્થના છે? કરવું નહીં, ન થઈ શકે. વિતરાગના સિદ્ધાંતોને તો આ ભાવ ધારાવીના ક્યાંથી સમજી શકાય? કે ધર્મનું મૂળ નીતિ, સદાચાર, ઔચિત્ય, અને એને માટે ધર્મનો અભ્યાસ નહીં, વિવેક જોઈએ. શાસ્ત્રોનો અભ્યાસ તો છે, સિદ્ધાંતનો છે, પણ વિવેક ક્યાં? એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જીવનમાં પ્રાજ્ઞ બુદ્ધિ જોઈએ, માત્ર મેઘાવી નહીં, તીવ્ર બુદ્ધિશાળી છે ભલે રહ્યો, પ્રજ્ઞા છે. વિવેક વિના પ્રજ્ઞા જન્મી ન શકે. એ નિષ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા. આ મહાવીરના ગ્રસ્થપણાના લક્ષણ કૃપાળુદેવ આપણને ઓળખાવે છે. પહેલું લક્ષણ કહ્યું અભોગીનું, બીજું કહ્યું અવ્યવસાયી, ત્રીજું કહ્યું નિષ્પૃહ, ચોથું કહ્યું કે સહજ સ્વભાવે મુનિ જેવા હતા. મુનિ એટલે જેને કોઈ પણ પ્રકારના વિભાવ પરિણામ, ક્લેશ સંકલેશના પરિણામ ન હોય, આવી જેની શાંત ધીર ગંભીર અવસ્થા છે, સંયમમાં જે આરૂઢ હોય અને એ જે મહાગંભીર સંયમને ધારણ કરતા હોય એવી મુનિ અવસ્થા અને ગ્રહસ્થ અવસ્થામાં હતી. અને પાછી પ્રયત્નપૂર્વક નહોતી, સહજ સ્વભાવે, એનો સહજ સ્વભાવ જ મુનિ જેવો હતો. મુનિપણું લીધા પછી મુનિપણાના સ્વભાવ પછી વાત છે, એ તો સહજ સ્વભાવ જ ગ્રસ્થાશ્રમમાં હોવા છતાં મુનિપણાના છે. અને આત્માકાર પરિણામી હતા. આત્મ સ્વરૂપનું, આત્મ સ્વરૂપ રૂપે પરિણમવું તેને અમે આત્માકારતા કહીએ છીએ. અને કૃપાળુદેવે લખ્યું અત્રે આત્માકારતા વર્તે છે. આ બીજો મહાવીર અમથો નથી, અને બીજો છે, પેલો તો નથી ને, પછી વાંધો કોઈ ન આવવો જોઈએ. મહાવીર આત્માકાર પરિણામી હતા. શ્રીમદ રાજચંદ્ર કહે છે અમે પણ ગ્રહસ્થમાં છીએ તો પણ અમે આત્માકાર પરિણામી છીએ, અત્રે આત્માકારતા વર્તે છે. શું દશા છે! એ પુરુષ જ લખી શકે કે અમે બીજા શ્રી રામ અથવા મહાવીર છીએ. તમે અમને ઓળખો, આશ્રય લ્યો, અમારો એટલે દેહનો નહીં તત્વનો લ્યો. આ અધ્યાત્મ જીવતો જાગતો અધ્યાત્મ છે, અધ્યાત્મનું જીવંત સ્વરૂપ છે, દાર્શનિક સ્વરૂપથી પણ ઉપર છે. કૃપાળુદેવે એક શબ્દ મૂક્યો છે કે જીનમાં બધા દર્શન સમાય છે, જૈન દર્શન એનો ભાગ છે, પણ જીન બધાથી પર છે. એમ આવા પુરુષો દર્શનથી પણ પર છે. આત્માકાર પરિણામે હતા તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા. આવા વર્ધમાન સ્વામી અભોગી, અવ્યવસાયી, નિસ્પૃહ, સહજ સ્વભાવે મુનિપણું અને આત્માકાર પરિણામે ગ્રસ્તવાસમાં હોવા છતાં એ સર્વ વ્યવસાયમાં સંસારમાં અસારપણું છે. એટલે સંસાર એ એક વ્યવસાય છે, એનો સંગ છે, એ ઉષ્ણપણાનો સંગ છે આત્માને. તો કે એ વિચારીને, નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા તે વ્યવસાય, હવે વાત મૂકેશું, તે વ્યવસાય. આજે વ્યવસાય કરતા કરતા આપણે બધું કરીએ છીએ, કરી રહ્યા છીએ, આવો ક્ષુદ્ર સંતોષ, ભ્રમણા, ભ્રાંતિ. અરે ભ્રાંતિનું સ્વરૂપ જ ક્યારેય જીવે જાણ્યું નથી. કેટલા કેટલા વહેમની અંદર આપણે ચાલતા હોઈએ છીએ અને એ સત્યના નામે ચાલતા હોય છે, આપણને ક્યાં ખબર છે. એ કહે છે કે તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. બીજો જીવ આવો વ્યવસાય કરીને એને કેવી રીતે સમાધિ રાખવી છે એ તો સમજાવો અમને કોક, એ વિચારવા યોગ્ય છે. તે વિચારીને, વિચાર કે આવા મહાવીર જેવા સમર્થ પુરુષો પણ સંસારને પૂંઠ દઈને ચાલી નીકળ્યા છે અને વ્યવસાયથી દૂર રહ્યા છે. અસાર જાણ્યો છે, નિરસ જાણ્યો છે, એનાથી દૂર રહ્યા છે, એને ત્યાગીને નીકળી ગયા છે. તો તે વ્યવસાય કરીને કયા પ્રકારની સમાધિ મેળવવી છે? તો સમાધિની કોઈ વ્યાખ્યા તારી પાસે જુદી હોય, સમાધિનું સ્વરૂપ કંઈ જુદું હોય તો બોલ. બીજા જીવને કહે છે કે બીજા જીવે તે વ્યવસાય કરીને કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, ને વિચાર્યું છે શું? કેટલો પ્રશ્ન માર્મિક છે, સાધક કે આ પ્રશ્ન પૂછવાના છે. અને તો અંદરથી ભાવ આવશે કે મારો આ સંસાર ક્યારે છૂટે, આ વ્યવસાયથી હું ક્યારે સંપૂર્ણપણે નિવૃત્ત થાઉં, કે જેથી કરીને પ્રાય વ્યવસાયનો અગ્નિ ફરીથી પ્રગટે નહીં. એક વસ્તુ જે છોડી એ ફરીથી મારે જોઈ નહીં અને આવે નહીં મારા જીવનની અંદર. તો જે ક્રમશઃ છોડતા જાય તો છોડે જ, પછી ફરી એ દાખલ ના થાય. તો આ તો પાછો એ કે મેં ચાતુર્માસ પૂરતું છોડ્યું હતું, મેં તો ફલાણો પ્રસંગ હતો એટલે છોડ્યું હતું, એક વર્ષ માટેની મારી બાધા હતી પૂરી થઈ ગઈ, હવે શું છે, હવે શું છે એટલે ઉછરણ તલે બમણા વેગથી. નિરસ જાણ્યો નથી એણે, એણે નિરસતા જાણી નથી. ખૂબ વિચારવું પડે, મુમુક્ષુને કર, વિચાર તો પામ, તું વિચાર પેલા. અને વિચાર કયા દ્રષ્ટિકોણથી કરવાનો છે? આ તાત્વિક દ્રષ્ટિકોણ, આ સાત્વિક દ્રષ્ટિકોણ, આ સાધક દ્રષ્ટિકોણ, આ મુમુક્ષુનો દ્રષ્ટિકોણ. તું વિચાર, હું મુમુક્ષુ છું. વ્યવસાયને સાથે રાખીને કયા પ્રકારની સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને, આગળનું વાક્ય બહુ સરસ, તે વિચારીને, જો વિચાર કરી શકીએ તો, તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે. વિચાર કર. અને પછી મહાવીરની જે ચર્યા છે એ ચર્યાને કાર્ય કાર્ય, આપણે જે જે કાર્ય સંસાર સંબંધી કરીએ તે કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને, જેટલું જેટલું પ્રવર્તન આપણે સંસાર તરફ વ્યવસાયનું કરીએ પ્રવર્તને વર્તને સ્મૃતિમાં લાવી, એને સ્મૃતિમાં લાવતો. કૃપાળુદેવ લખે છે કે મહાપુરુષોની ચર્યા અને મહાપુરુષોની ચેષ્ટા એ વારંવાર એનું નિધિધ્યાસન કરવું, અખંડ ચિંતવન, અખંડ સ્મરણ. નિધિધ્યાસન એટલે લાવ, તે સમયે તે પુરુષો કેવા હતા, એમણે આવું નિધિધ્યાસન કર્યું છે પતંગ 80-81 ની અંદર, કે તે મનોજયી પુરુષો કેવા હતા, કાળજયી પુરુષો કેવા હતા, કે એક કલ્પનાનો અનંત કલ્પમાં અંત ન આવે એવી અનંત કલ્પનાઓને એક કલ્પની અંદર પણ અંશે પણ અંત લાવી દીધો હતો. એની ચર્તુ સ્મરણ કર, એની ચર્યાનું સ્મરણ કર. મહત્પુરુષોની ચર્યાનું સ્મરણ, મહત્પુરુષોના ચરિત્રનું સ્મરણ, એના ચરિત્રનું રહસ્ય, એની ચર્યા અને એની ચેષ્ટા, અને એનું જો નિધિ ધ્યાસન એટલે મનથી ચિત્તની અંદર એનું સ્મરણ, ઘડીભર પણ વિસ્મરણ ન થાય એ રીતનું રહ્યા કરે. તો કે છે, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. શું પરિણામ આવે? વ્યવસાય કદાચ પ્રારબ્ધ અનુસાર રહેવો હશે ત્યાં સુધી રહેશે, પણ એના તરફની મારું જે જોડાણ છે એ રુચિ છે. મારી રુચિથી અત્યારે વ્યવસાય ચાલે છે કે વ્યવસાય એના પ્રારબ્ધના જોરથી ચાલે છે? તારી રુચિ વિલય કરવા યોગ્ય છે. તું એકવાર નક્કી કર કે રુચિ કંઈ જ નથી, હવે જે કંઈ કમ્પલ્શન આવે એ જોવું છે મારે, તો તું તારા વ્યવસાયનો પણ સાક્ષી બની શકીશ. પણ સાક્ષી ત્યાં સુધી નહીં બનાય જ્યાં સુધી રુચિ ભાવે રસપૂર્વક વ્યવસાયની અંદર જોડાયેલો છે જીવ, ત્યાં સુધી એનાથી વિરક્ત ન થઈ શકે. વિરક્તિ ભાવ ક્યારે આવે? ઉદાસીનતા ક્યારે જાગે? કે વ્યવસાય કરતો હોવા છતાં એમાં રુચિ ન હોય. તો વ્યવસાયના પ્રસંગમાં વર્તતી રુચિ, કોઈ પણ પ્રકારનો વ્યવસાય, સંસારનો હોય, સંબંધનો હોય, અનેક પ્રકારના સંસારમાં તો આપણા વ્યવસાયો છે, ખાવા પીવાથી માંડી અને બધા સંબંધો ને બધું, એ બધા સંસારના વ્યવસાય છે. ચારે અર્થ ને કામ પુરુષાર્થની તમામ ક્રિયાઓ એ સંસારનો વ્યવસાય છે. એની રુચિ વિલય કરવા યોગ્ય છે. રુચિને જો અહીંયા વિલય શબ્દ મૂક્યો છે, મંદ નથી મૂક્યો, એટલે ઓછી કરવાની નહીં, કાઢી જ નાખો, ક્ષય કર. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી, અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. જો આ ન થાય તો જ્ઞાની પુરુષ આપણને સર્ટિફિકેટ આપે છે કે અમે તને ઓળખી લીધો, તું ભલે ને તારી રીતે ગમે એટલું કે સાહેબ અમે તો બધા બહુ રાજકોટના મુમુક્ષુ, અમારે તો રોજ રોજે રોજ સ્વાધ્યાય, ઘણો સત્સંગ કરો, ભક્તિ કરી, અદભુત બધું. જ્ઞાની પુરુષ કે છે, જો આ તારી વ્યવસાય પ્રત્યેની રુચિનો વિલય ન કરવામાં આવે તો કે છે કે જો એમ ન કરવામાં આવે, શું ન કરવું? વ્યવસાય વિશે વર્તતી રુચિનો વિલય એ જો ન કરવામાં આવે, કરવામાં લખ્યું, ન થવામાં નથી લખ્યું, પોતાની મેળે ઓટોમેટિકલી ન થયો, આ પુરુષાર્થ છે. કરવાનો શબ્દ એટલે શું? સમથિંગ ટુ ડૂ, આ કરવાનું, એ આત્મિક પુરુષાર્થ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, એ પુરુષાર્થ એની મેળે ન થાય, કરો એની મેળે થાય અવળો થાય, એની મેળે થાય અવળો. તો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે, જ્ઞાની પુરુષ પોતે કહે છે અમને લાગે છે કે, ઘણું કરીને એમ લાગે છે. શું લાગે સાહેબ આપને? આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. કયું પદ? તો ઠીક, પાછું આપણે તો ઘણું આગળની વાત કરીએ છો, અને કેટલાય તો સમજે છે કે અમે મુમુક્ષુથી તો ક્યાંય આગળ નીકળી ગયા છે. કોઈ ગુરુપદમાં છે ને, કોઈ યોગી પદમાં છે ને, કોઈ ધ્યાની પદમાં છે ને, કોઈ કાંઈ કંઈ, એટલી પ્રકારના પોતાના મનની અંદર વેમના બધા તરંગો ચાલે છે. મુમુક્ષુ તો મુમુક્ષુ પદને વિશે થઈ નથી, અથવા તો મુમુક્ષુ પદને વિશે હજુ એને સાચી કલ્યાણની જિજ્ઞાસા થઈ નથી, યથાયોગ્ય જિજ્ઞાસા થઈ નથી. યથાયોગ્ય જિજ્ઞાસા એટલે કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, માત્ર મોક્ષ અભિલાષ, આ જિજ્ઞાસા. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ, આ યથાયોગ્ય જિજ્ઞાસા. આ લક્ષણથી યુક્ત જે જિજ્ઞાસા છે એ યથાયોગ્ય જિજ્ઞાસા છે. એ યથાયોગ્ય જિજ્ઞાસા એને મુમુક્ષુ પદને વિશે થઈ નથી, અને આત્મસિદ્ધિની ગાથા 108 એ મુમુક્ષુ પદની યથાયોગ્ય જિજ્ઞાસાની ગાથા છે. તે જિજ્ઞાસુ જીવને પછી ધર્મમાં પ્રવર્તન બતાવ્યું છે. અથવા તો વિકલ્પ. સાહેબ અમે આ બધું કરતા હો તો શું કે મોક્ષ પદની ઈચ્છા વિના કરતા હશો? કેટલી શિબિરો કરી, કેટલાય તમારા બધા તીર્થયાત્રાઓ કરી, કેટલાય કાર્યક્રમોમાં જોડાણા પાર વિનાનું કરીએ છીએ. તો કે છે, અથવા તો જ્ઞાની પુરુષ બીજી સંભાવના આપે છે. તું જ વિચારજે, નક્કી કોણ કરે? પોતે. પ્રમાણિક વિચાર હોય તો. અથવા તો જીવ લોકસંજ્ઞા એ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. લોકસંજ્ઞા એ એટલે લોકો મને મુમુક્ષુ કહે, લોકો એમ કે આ બધા ખરા મુમુક્ષુ છો, એને લોકસંજ્ઞા ઉપર એનું મુમુક્ષુ પદ આધારિત છે. એટલે બાકીના બધા અનુષ્ઠાનો બધા જે કંઈ કરતો હોય એનું કેન્દ્ર શું? એટલે કોઈ જગ્યાએ ગયો હોય તો પાછો કહે, તમને ખબર છે હું 8 દિવસ હમણાં અહીંયા ગયો, બહુ સારું કર્યું. કોના માટે ગયો તો? લોકસંજ્ઞા એટલી બધી ભયંકર છે કે આપણે કરેલી સાધના જ્યાં સુધી આપણે પ્રકાશિત ન કરીએ ને ત્યાં સુધી ઉપવાસ કર્યો હોય અને સાંજે બધા ભેગા થાય અને કોઈ સાતા ન પૂછે, એટલે મનમાં વિકલ્પ શું આવે? કારણ ખબર કોઈને લાગતી, આ કોઈએ નહીં કીધું હોય. ઓલાને તો ખબર હતી, હવારે મેં પછખાણ લીધા તો ઊભો હતો બાજુમાં, તો હારામાં એનામાં એટલી અક્કલ નહોતી કે બીજાને કહેવાય. વિકલ્પ આ મનના ઘોડા જુઓ, આ તરંગ જુઓ, ભલે કાંઈ નથી પણ જુઓ આ વિકલ્પો આવે છે કે નહીં, કેટલા આવે છે. કે બાજુમાં તો કોઈ પૂછતું નથી મને કે કેમ તમે સાતામાં છો ને, પણ શું થશે એમાંથી? એ પૂછે તો તને શું થાય? એ મારે કંઈ નથી જાણવું. અત્યારે તો આજે મારી લોકસંજ્ઞા છે એ ભાવ છે એ પ્રબળ એટલો બધો છે કે તપ કરવા છતાં હું લોકસંજ્ઞામાંથી મુક્ત થઈ શક્યો નહીં. અને પછી પૂછે, સાહેબ ગાથાનો અર્થ શું આત્મસિદ્ધનું?
લયું સ્વરૂપ નવૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં.
પરમાર્થ ગ્રહણ થતો નથી કે રુચિ વિલય થવી જોઈએ. આ સંસારના વ્યવસાયની રુચિ છે કે કોઈ મને સાતા પૂછે, આ વ્યવસાયની રુચિ છે. મંદ વિલય થવી જોઈએ. લોકસંજ્ઞા એ માત્ર કલ્યાણ થાય, બસ લોકસંજ્ઞાથી કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી. સર્ટિફિકેટ પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી. સાહેબ અમને કલ્યાણની જિજ્ઞાસા વિના અમે આ બધું કૂચે મરીએ છીએ? જ્ઞાની કે હા, કારણ લોકસંજ્ઞા મુશ્કેલી છે. પરિણામોનું અવલોકન કરવું, પોતાના અપક્ષપાતપણે પોતાના દોષ જોવા, જો મુમુક્ષુતાની ભૂમિકા છે. એને જ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ કીધું 254માં. ન થયું આ વાત આવી તો આપણે કીધું ના આ બરોબર નહીં. મુશ્કેલી છે. કેટલી વાર આપણે સત્પુરુષનો બોધ સ્પર્શ થતો નથી, છૂટી જાય છે, છટકી જાય છે, લક્ષમાં આવતું નથી. કેમ મને શ્રવણ ઉપકારી ન થયું? આ દ્રષ્ટિ કેળવાતી નથી. જે સાર ગ્રહણ કરવાનો છે એ થઈ શક્યો નહીં. શબ્દો સાંભળતી વખતે જરા આનંદ વેદી લીધો, પણ શબ્દો તો ભૂલાઈ ગયા. ભાવ કાયમ રહેશે, શબ્દો કાયમ ન રહીએ કોઈ દિવસ. અને ભાવ પકડાયો નહીં, ઉપયોગ વિના ભાવ પકડાય નહીં. ભાવ ન પકડાયો અને પછી કે આ બધું તો મેં વાંચ્યું છે, આ બધું તો હું જાણું છું, મને તો આ બધી ખબર છે. કેટલું આપણે આપણાથી સદબોધને છૂટો પાડી દઈએ છીએ. કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે હવે એક સરસ મજાનો કોયડો જેને કહે ને કુટ પ્રશ્ન, યક્ષ પ્રશ્ન, સિદ્ધાંત સૂત્ર સિદ્ધાંત છે. કારણ કે બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય અને બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. શું સામે મૂક્યું છે? કે બે જીવના સરખા પરિણામ હોય, વ્યવસાય કરનારા બે જીવ, એકને કહ્યું કે રુચિ વિલય થવી જોઈએ, નથી થઈ. બેના સરખા પરિણામ જો હોય તો જ્ઞાની વ્યવસાય કરે એને અબંધતા થાય, અને સંસારી વ્યવસાય કરે એને બંધ થાય. એક બંધાય ને બીજો છૂટે, અને બેયનો વ્યવસાય એક જ, બેયનું સ્વરૂપ એક જ, બાહ્યથી એક જ દેખાય. તો કે જે બેયના પરિણામ એક, આપણે તો પાછો ઇક્વેશન આપણો શું કે જે કરે છે એવું પરિણામ. તો કે બેયના પરિણામ જો સરખા હોય તો એક બંધાય અને એક છૂટે. એકમાં બંધાય ને બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય, ત્રણ કાળમાં બને નહીં. તો બંધ સેનાથી છે? પરિણામથી છે. પરિણામ એ જીવનું ભાવ પરિણામ છે, અધ્યવસાય છે. જીવનો અધ્યવસાન શું છે? એટલે વ્યવસાય છે એ, આ જેમ ઉષ્ણપણાનું કહ્યું એની સાથે જીવે એની વર્તતી આ જે રુચિ સાધનાની અંદર, એ પ્રકારની સાધના કરવી જેવી મહાવીરે કહ્યું કે વ્યવસાયરૂપ અગ્નિ પ્રાય ન થઈ શકે, ફરીથી ન થઈ શકે. સાધનાનું સૂત્ર એ કે જે સંસારથી વિરક્તિ છે, જે સંસારથી છૂટું થવું છે, એ સંસારનો ફરી અનુબંધ થવા ન પામે એટલે સુધી એના પ્રત્યેની રુચિ વિલયપણાને ક્ષીણ થાય, ક્ષય થાય, ક્ષયપણાને પામે. નહીં તો પરિણામ સરખા હોય અને એક બંધાય ને બીજો છૂટે એવું ત્રણ કાળમાં બને નહીં. આ 514, 515, 516 એ વ્યવસાય સંબંધિત છે, એનો આપણે સંકલિત વિચાર કરીએ. અને એમાં કૃપાળદેવે પોતાનો વ્યવસાયની અવસ્થા મૂકી છે, વિતરાગ ભગવાન શ્રી મહાવીરની મૂકી છે, મુમુક્ષુની પણ મૂકી છે. આ ત્રણેય દશાની ભિન્નતા, એની તરતમ્યતા એ બરોબર પકડીને કે થતું હોય તો એની અંદર પ્રારબ્ધ જુદું છે, એના પરિણામ એની સાથે નથી. પરિણામ આત્માકાર પરિણામી હતા, મહાવીર હતા ગ્રહવાસમાં, પરિણામ આત્માકાર હતા. એમ પરિણામ જો જે છે એ બદલ થવા જોઈએ, અને પરિણામ એ પોતાનો જીવનો ભાવ છે, અધ્યવસાય છે. કારણ કે સરખા પરિણામ જો હોય તો એક, અને આમાં કહી કે મહાવીર મુક્ત થયા, કૃપાળુદેવ મુક્ત થયા, એને અબંધ દશાને સંપ્રાપ્ત થાય, 913 એ અબંધ દશાને આ બધા સંપ્રાપ્ત થયા, આખું જીવન જીવીને અબંધ દશા સંપ્રાપ્ત કરી. એક કહે છે કે જો વ્યવસાયની અંદર હતા અને પરિણામ સમાન હોય તો આવું બની શકે નહીં કે એક આટલા બધા અનંતાનુબંધીમાં વયો જાય અને બીજો એ મુક્ત થાય, આવું બને નહીં. એ બનવા ન બનવાનું મૂળ કારણ આ જે ચૈતન્ય છે, આત્મા છે, આત્માના જે ભાવ છે, એ ભાવનો જે સમયે સમયે એની પરિણતિ છે, એ પરિણતિ કેવી પ્રકારની છે, અને એનો અધ્યવસાય કેવો રહે છે કોઈ પણ પ્રવૃત્તિ પ્રત્યે, તો પ્રવૃત્તિ પ્રત્યેનું યથાર્થ ચિંતન જો હોય, એનું સ્વરૂપ બરોબર જાણે, અને એ વ્યવસાય સાથેનો પોતાનો સંબંધ જાણે કે આ વ્યવસાયની સાથેનો સંબંધ એ કેવો છે, મારો મારો ભાવરૂપી અગ્નિ તો હું એની અંદર આપતો નથી ને, વિકારરૂપી અગ્નિ, વિભાવરૂપી અગ્નિ, કે જેથી કરીને મારી સમાધિ ઉષ્ણતાપણાને ભજે. અનેક પ્રકારના વિચારથી મુમુક્ષુએ અનેક દ્રષ્ટિથી વિચારવું, અને આ વિતરાગનો માર્ગ પરમ શાંત રસમય, અને બધા શાસ્ત્રો પરમ શાંતનો હેતુ છે, અને ધર્મ એ પરમ શાંતિની પ્રાપ્તિ છે, એ કરવા માટે થઈ. અને અત્યારે વર્તમાન જે આપણી પાસે ઉદયકાળ છે, એ ઉદયકાળની અંદર આ પરિણામ આત્માકાર પરિણામી, અવ્યવસાયરૂપ પરિણામ, અભોગીરૂપ પરિણામ, મુનિપણા જેવા સહજ સ્વભાવના પરિણામ એ આપણા થવા જોઈએ. અને એ થવા માટે કૃપાળુદેવનું, સત્પુરુષોનું, જ્ઞાની પુરુષોનું આ ચરિત્ર, એના રહસ્યો, એની આત્માની ચેષ્ટાના, એની ચર્યાના, એનું નિધિ ધ્યાસન સતત રહે, પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યે, પ્રવર્તને પ્રવર્તને, તો એમાંથી જીવ પાછો હટે. અને એ જે હટશે એકવાર, સમજપૂર્વક છે, જ્ઞાનપૂર્વક છે, વિચારપૂર્વક છે, વિવેકપૂર્વક છે, પ્રજ્ઞાપૂર્વક છે, તો એને ક્યારેય ફરીથી એ બંધનું કારણ બની શકશે નહીં. તો જ અબંધ દશા થાય, અવિષમ ભાવ આવે. એ વિના કૃપાળુદેવે લખ્યું, અમને પણ અબંધપણાનો કોઈ અધિકાર નથી. આવો અવિષમ ભાવ સંસાર અને સંસારના વ્યવસાય અને વ્યવસાયના પ્રવર્તન પ્રત્યે જીવનો વર્તે એ હેતુ આ પત્રના છે. ત્રણેય પત્રો હતે પૂરા થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.